நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திருதாவதி சாவனம், ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம் கூட்டமோ, மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய் समय सार गाथा चौदह शिष्यों प्रश्न तो कि तमें शुद्ध आत्मा जी पोचे शू है जेनु संयक दर्शन थाय जेनु सातुं दर्शन थाय જેનો અનુભવ થાય એ ચીજ છે શું એવો શિષ્યનો પ્રશ્ન શુદ્ધતાનો હતો. અશુદ્ધતાનો પ્રશ્ન એનો નહોતો. મનને પાપ કેમ થાય એવો એનો પ્રશ્ન નહોતો. એનો ઉત્તર પણ છે અહીં સુધી આવ્યું છે આપણે કે નિશ્ચયથી આત્મા મુક્ત સ્વરૂપ છે. દ્રવ્ય છે, દ્રવિટ વસ્તુ એ અબદ્ધ છે, બંધાયેલી નથી. એને રાગ અને કર્મનો સંબંધનો બંધ નથી. ટીકાળી ચીજ છે, નિરાવરણ છે. એની વાત છે પ્રભુ. ટીકાળી ચીજ છે, નિરાવરણ અંદર અબદ્ધ છે. વ્યવસ્થિત છે ને બંધ, એને બંધ સંબંધ નથી. એવી ચીજ એક છે અંદર, અનન્ય છે. એટલે અંધેરા અંધેરા ભાવ રૂપે નથી. એના અનન્ય ભાવ સ્વભાવ ચૈતન્ય રૂપ છે. અને નિયત નિશ્ચય છે. એની પર્યાયમાં અનેકપણું દેખાય છે. કે વાસ્તવિક એ તત્વ નથી. નિયત નામ નિશ્ચય ત્રિકાળી ચીજ છે ને અહીં નિયત કહેવામાં આવે છે, નિશ્ચય કહેવામાં આવે છે. અને અવિશેષ એમાં વિશેષપણું પણ નથી. એટલે આત્મા વસ્તુ છે ને એને જ્ઞાન ને દર્શન ને આનંદ એવા ગુણો એવો ભેદરૂપ વિશેષ નથી. એ અવિશેષ છે, સમાન છે. જેની વાત છે ભાઈ, સંન્યાસ દર્શન ધર્મની પહેલી શરૂઆત કોઈ અલૌકિક છે. અનંત કાળમાં એને પુણ્ય પાપ અનંતવાર કર્યા અને ચાર ગતિમાં રખડી મળ્યો છે. તો વર્તમાન કઈ સગવડતા ભાળીને ત્યાં ચોંટી જાય છે. એવી તો અનંતવાર સગવડતા મળી છે બહારની. અંતરની સગવડતા કોઈ દી જોઈ નથી એને, અને જોવાનો એને પ્રયત્ન પણ કર્યો નથી. એ કે છે તો વિશેષ અવિશેષ છે. શું કે છે? વસ્તુ છે વિશેષ નથી, એટલે કે સામાન્ય છે. એટલે કે ગુણગુણીના ભેદ પણ જેમાં નથી. આવી વસ્તુ અને અસંયુક્ત છે, તેને દુઃખનો સંબંધ છે જ નહીં. આકુળતા એના સ્વભાવમાં છે જ નહીં. એ તો નિરાકુળ આનંદ ખમ પ્રભુ છે. એવા આત્માની જે અનુભૂતિ, એવા આત્માનો જે અનુભવ, વસ્તુ છે તેકાળી સામાન, પણ તે ધ્રુવનો અનુભવ પર્યાયમાં અનુભવ છે. અને અહીંયા અનુભૂતિ કહે છે, દ્રવ્યમાં અનુભૂતિ ન હોય. દ્રવ્ય ધ્રુવ છે, એકરૂપ ટીકાળ છે. એના સન્મુખ થતા રાગ અને પર્યાય અને વિકારથી વિમુખ થતા અને સ્વભાવની સન્મુખ થતા તેનો જે અનુભવ થાય તે શુદ્ધ નહીં છે. તે શુદ્ધ નહીં એટલે વાસ્તવિક નહીં તે છે, યથાર્થ દ્રષ્ટિ તે છે. અને અનુભૂતિ આત્મા જ છે. રાગ અને પુનપાપનો અનુભવ એ તો અનાત્મા છે, એ આત્માનો અનુભવ નથી. એને અનંતકાળમાં સ્વર્ગમાં અનંતવાર ગયો. નવમી દ્વેપ વિવાકિત દ્વેપ, આ 14 બ્રહ્માંડ છે એ પુરુષને આકારે છે. ખાલી ભાગ પછી આકાશ પડતા જીવ જડથી ભરેલું છે એ 14 રાજનો પ્રસંગ જોજનમાં છે, એ પુરુષને આકારે છે. આ બ્રહ્માંડ 14 એની ગ્રીવા એટલે અડોક, ગ્રીવાને થાને દેવના વૈમાન છે, જેને ગ્રીવેક કહે છે. એ ગ્રીવેકમાં પણ ક્રિયાકાંડ કરીને મહાવ્રતાદિ પાળીને અનંતવાર નવમી ગ્રીવેકે અનંત અનંત પુદગલ પરાવર્તન કર્યા છે. નવમી ગ્રીવેકે અનંતાભાવ કર્યા છે. પણ એને આત્મજ્ઞાન શું ચીજ છે તે તરફ એને ધ્યાન આપ્યું નથી, એની દરકાર કરી નથી. વાત આવે ત્યારે એ સૂક્ષ્મ છે, એ ઝીણું છે, એ આપણે માટે નહીં એમ કરીને વાત કાઢી નાખી છે. નકાર ન કરી. પ્રભુ અહીં એ કે છે કે અનુભૂતિ થી આત્મા જ છે, આત્મા જ છે. એમ કીધું ચંદુભાઈ, આત્મા ને આત્મા જ છે એટલે ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદ ને નીચે સ્વભાવ શુદ્ધ છે એનો અનુભવ થવો, તેની સન્મુખ થઈને અનુભવ થવો એ રાગ ને વિકાર નથી, એ નિર્વિકારી દશા છે, સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, અનુભવ છે. તે આત્માની પર્યાય છે તેને અહીંયા આત્મા કહેવામાં આવ્યો છે. પાનામાં તો છે, અંદર પાનામાં તો છે, આત્મામાં નથી. એ અનુભૂતિ આત્મા જ છે, એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. અંતર સમ્યક શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માને જોતા વર્તર્પણા વલણને છોડી દઈને અંતર્મુખ જોતા આત્મા એક રૂપે જ પ્રકાશમાન છે. એમાં ભેદ નથી, વિકાર નથી, પર્યાયનો ભેદ પણ તેમાં નથી. જેની વાત છે ભાઈ, એવો જે આત્મા એક જ પ્રકાશમાન છે, એક જ પ્રકાશમાન એમ કીધું છે. પર્યાયનો ભેદ પણ ત્યાં પ્રકાશમાન નહીં. એની વાત છે ભાઈ, સૂક્ષ્મ વાત છે. અનંતકાળથી એને પકડવાની દરકાર કે ભાષા કેવી છે. આત્મા એક જ પ્રકાશમાન છે, ગુણગુણીના ભેદે નહીં, રાગ નહીં, વિકલ્પ નહીં, એક રૂપ ચૈતન સ્વરૂપ, અંતરદ્રષ્ટિ મુક્તા એકલો આત્મા લક્ષમાં અનુભવમાં આવે છે. એને શુદ્ધ નહીં કહો, છે તો અનુભૂતિ, એટલે કે ત્રિકાળી ચીજનો અનુભવ, એટલે કે અતિન્દ્રિય આનંદનો અનુભવ. અનુભવ છે એ પર્યાય છે, પર્યાય એટલે દ્રવ્યની વર્તમાન દશા છે, ત્રિકાળી એ નહીં. વર્તમાન દશા હોવા છતાં ત્રિકાળને અવલંબે જે અનુભૂતિ નિર્મળ થઈ તે પર્યાયને આત્મા પણ કહ્યો છે. આવી વાતો છે. એક જ પ્રકાશમાન છે, શુદ્ધ નહીં કહો, સમ્યક જ્ઞાનનો શુદ્ધ નહીં કહો, અનુભૂતિ કહો, આત્માની અનુભૂતિ કહો કે આત્મા કહો, એક જ છે. ત્રણ વાત એક જ છે, જુદા નથી. રાગથી જુદો પડતા પ્રભુ અનંત મુક્તિને ગયા છે. અનંત આત્માઓ મુક્ત પધાર્યા છે. સિદ્ધાંતમાં એ લેખ છે પરમાત્માની વાણીમાં કે છ માસ ને આઠ સમયમાં છસે ને આઠ મુક્તિને પામે, છ મહિના ને આઠ સમયમાં અઢી દીપની અંદર મનુષ્ય છે, બાકી અસંખ્ય દીપ સમુદ્ર તો ઢોળથી ભરેલા છે, જીવન છે. અઢી દીપ છે એમાં જ મનુષ્ય છે, એ સિવાયના અસંખ્ય દીપ સમુદ્ર છે એમાં એકલા ત્રિયંચો ઢોર સિંહ વાઘ દરિયામાં માછલા ને મગરમચ્છ ને ભરેલા છે. માણસ તો ફક્ત અઢી દીપ ની અંદર છે, વિસ્તાવેલા ભોજન ની અંદર. એમાંથી પણ છ મહિના ને આઠ સમયમાં છસે ને આઠ મુક્તિને પામે છે. અત્યારે અહીંયાથી ભલે મુક્તિ નથી, વ્રત નહીં, વ્રત મહાવીદેવમાં ભગવાન બિરાજે છે, ત્યાંથી પણ છ મહિના ને આઠ સમયમાં છસે ને આઠ મુક્તિને પામે છે, અત્યારે પણ પામે છે. એ અહીં કહે છે એ અનુભૂતિ એ આત્મા જ છે, એ આત્મા એક જ પ્રકાશમાન છે, એને શુદ્ધ નહીં કહો, આત્માની અનુભૂતિ કહો. આત્મા કોઈ એક જ જુદા નથી. અહીં શિષ પ્રશ્ન છે, હવે શિષનો પ્રશ્ન છે કે જીવો ઉપર કયો તેવો આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? પ્રભુ તમે આ વાત કરો છો પણ આ બધું દેખાય છે, રાગ દ્વેષ શરીર કર્મ બધું સંબંધ દેખાય છે, એ છે ને તમે આ વાત આવી કરો છો, એનો અનુભવ થઈ છે રીતે એનો ચીજ બહારની નથી. એનામાં રાગ દ્વેષ પુનપા બધું થયું છે, કર્મનો સંબંધ છે. એમ કે જેવો ઉપર કયો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? આ બધું કહ્યું છે ને, આ હોળી બધી હળગે છે ને અંદર પુનપાપની, એ છતી વસ્તુ એ તમે કહો છો કે આનો અનુભવ કર, અનુભવ કર, અનુભવ કર. હિંભાવજી વાત આવી છે, ભગવાન નહીં તો વાત આવી છે. આ દેખાય બધું અને મૂકીને છોડીને રાગ દેખાય, પણ દેખાય, પાપ દેખાય, અને તમે કહો ઉપર આવો આત્મા તેનો અનુભવ કરો, તો એ સી રીતે છે? એનું થવું કેમ બને છે? એમ શિષ્યનો પ્રશ્ન છે. સમજાય છે? કઈ આ સમાધાન તેનું સમાધાન સંતો વિતરાગી મુનિ પરમાત્મા કરી રહ્યા છે. ત્રણલોકના નાથના મુખમાંથી નીકળેલી વાણી ઓમકાર ધ્વનિ સુની ગણધર અર્થ વિચારે, ત્રણલોકનો નાથ પરમાત્મા એની ઓમ ધ્વનિ હોય, આવી ભાષા ન હોય, એની ઓઠ હલે નહીં, કંઠકંપે નહીં, જીભ હલે નહીં, અને આખા શરીરમાંથી ઓમ ધ્વનિ ઉઠે, ઓમ એવો અવાજ ઉઠે, એ ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. સંતોના ટોળાના ગણધર ગણના ધરનારા મુખિયા એનો વિચાર કરે અને એમાંથી આગે મરે છે. ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે તે આગમ રચી ભવિક જીવ સંશય નિવારે, એની આગમની રચના કરી ભવિક પ્રાણી યોગ જે પ્રાણી છે તે સાંભળીને પોતે સંશય નિવારીને મિથ્યા નિવારીને અનુભવ કરે એવી વાત છે કે છે બનાસીદાસમાં, બનાસી વિલાસમાં છે આ શબ્દ કહેવાય, બનાસી વિલાસ પુસ્તક છે ને, ઘણા લાખો પુસ્તકો જોયા નહીં કે ધંધો જાય જિંદગી આ કરીને પાંચ વર્ષ દુકાન ચલાવી હતી એ દુકાન ઉપર વાંચતો તો માર શાસ્ત્ર. આ વસ્તુ અંતર થી આવી છે. એ છે કે એક વાર સાંભળતો ખરો પ્રભુ, આ વાત દેખાય છે પ્રભુ, બંધ ને રાગ ને તમે પોતાનો અનુભવ થાય અને રાગ આદિ નો અનુભવ ન થાય, આ શું કહો તમે? આ શિષ્યનો પ્રશ્ન છે. જીવો ઉપર કહ્યો અનુભૂતિ, અભેદ ને નિશ્ચય, એવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? આવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? કારણ કે આ બધું પડ્યું છે ને. વાત સમજાય છે? પુણ્ય પરિણામ, પાપ પરિણામ, અસંખ પ્રકારના પુણ્ય, અસંખ પ્રકારના પુણ્ય ભાવ છે, પાપ પણ અસંખ પ્રકારના છે, દયા દાન વ્રત ભક્તિ આદિના અસંખ પ્રકાર છે, પાપમાં પણ હિંસા જુઠ્ઠું ચોરી વિષય ભોગ વાસના એ પણ અસંખ પ્રકારના છે. તો આવા અસંખ પ્રકારના પુણ્ય પાપની હૈયાતી દેખાય છે, એમાં તમે કોશો ગેનાથી રહીત અનુભવ કરવો, છતી ચીજ છે એમાંથી મારે અનુભવ કરવો, શું કહો છો? આપણે ત્યારે તેનું સમાધાન, બધ સ્પર્શ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી શું કહ્યું? ભગવાન એ રાગ અને પુણ્ય પાપ નો સંબંધ જે દેખાય છે એ અસત્ય છે, જૂઠો છે, આત્મામાં એ નથી. કહ્યું શું કહ્યું? બચપશ આદિ ભાવો જૂઠા હોવાથી, રાગ આદિ છે પણ એ કઈ સ્વરૂપમાં નથી, એ તો કલ્પનાનો જૂઠો ભાવ પર્યાયનો ઉભો કરેલો છે. તમે કહો છો કે અનુભૂતિ આત્માની કરવી, પણ આ બધું દેખાય ને શું કરવું? કે દેખાય છે બધું જૂઠું છે, અને ત્રિકાળી અંદર ન્યાય ભાવ ભગવાન બિરાજે છે તે તેનાથી જુદો છે. એ આમ પહેલેથી કહ્યું કે બદપશ્ચાદી ભાવો પાંચ કહેને માથે, અબદની અમે બદ, અસ્પર્શ ને આમે અસ્પર્શ, અન્ય આમે અન્ય, નિયત ને અમે વ્યવહાર, વિશેષ ને અમે વિશેષ, અસંયુક્ત ને અમે સંયુક્ત, એ પાંચ ભાવો કયો? એમાં આત્માની કેમ અનુભૂતિ થાય? પ્રભુ બદપશ આદિ ભાવો જૂઠા છે. ત્રિકાળી ચીજમાં એ નથી, એક સમયની પર્યાયમાં એ દેખાય છે, એ જૂઠા છે. જૂઠા શબ્દ છે તો ખરા, પણ વસ્તુમાં નથી માટે તે જૂઠા છે. આવી વાત છે, પર્યાયમાં છે, પર્યાયમાં નથી એમ નહીં. ન હોય તો અનુભવ હોવો જોઈએ, આનંદનો વિધન હોવો જોઈએ. ભગવાન તો આનંદ સ્વરૂપ છે, જો એની પર્યાયમાં પણ જો આનંદ હોય તો આ દુઃખનો અનુભવ ક્યાંથી આવ્યો? આ દુઃખ શું છે? આ શિઠાઈ ને રાજાએ ને દેવ ને બધા દુઃખી પ્રાણી છે, રાગ ને દ્વેષમાં અકળામણમાં અકળાઈ ગયા છે, એની એને ખબર નથી. એ દુઃખ છે, દુઃખ નથી એમ નહીં, પણ તે અભૂતાર છે, એટલે કાયમ ટકનારા નથી. કાયમ ટકનારું અંદર તત્વ જુદું છે. રોજમલજી, આ પૈસાથી જુદી વાત છે આ બધી. મુંજા ઉપર કહ્યો એ વચપશ આદિ ભાવો જૂઠા છે, કાયમ ટકે એવા નથી, એક સમયની અવસ્થા છે, ધ્રુવ ત્રિકાળી એનાથી જુદો છે. ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ નિત્ય સામાન્ય એકરૂપ એ બદપશ ભાવથી ભિન્ન છે. બદપશ ભાવ છે તે એક સમયના છે અને વસ્તુ છે તે કાળ અંદરથી જુદી પડી છે. સમજાય છે? કઈ ભાષા તો હાડી છે પ્રભુ. હા હા, ભાવ તો જે છે એ છે. તમારી ગાથા લખેલી છે તમે કે 14મી આમાં છે. હા હા હા, બદપ્રસાદી જૂઠા છે તેથી અનુભૂતિ થઈ શકે છે. શું કહ્યું? એ મનને પાપના ભાવ દયાદાનના વિકલ્પો એક સમયની અવસ્થા હોવાથી કાયમ ટકતું નહીં હોવાથી તેને જુદા પાડીને અનુભવ થઈ શકે છે. કારણ કે કાયમ ટકતી ચીજ નથી. ગુણને પાપ દયાને દાન આદિ ભેદ જે વ્યવહાર છે એ કાયમ ટકતી ચીજ નથી. એ તો એક સમયની છે. એક સમયમાં રહી બીજે સમય બીજા ત્રીજે સમય ત્રીજી, પણ એમની મુદત તો એક જ સમયની છે અને ભગવાન અંદર એનાથી ભિન્ન ટકાવ કર્યો છે. હા હા હા, આવી વાત છે. આફ્રિકામાં ના નેહરુ વિમાવા કર્યા એ છે કે એ અનુભૂતિ બદપશ આદિ જૂઠા હોવાથી થઈ શકે છે. એ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે. એનો દ્રષ્ટાંત આપે છે એટલે એને સમજાય નહીં કે વળી બદપશ છે એ જૂઠા છે અને વસ્તુ ત્રિકાળ હાચી છે એનો અર્થ શું. અમે એને સમજી શકતા નથી તો એને દ્રષ્ટાંતથી સમજાવે છે. આ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે. જેમ કમળીનું પત્ર, કમળીનું વેરડી થાય છે ને પાણીમાં, કમળ એનું પત્ર જળમાં ડૂબેલું દેખાય. કમળ છે એ પાણીમાં ડૂબેલું દેખાય છે તો પણ તેને જળથી સ્પર્શવારૂપ અવસ્થાથી અનુભવ કરતા. હા હા, પાણીમાં એ રહેલું છે કમળ. વેરડી થાય છે ને જળનું, કમળનું વેરડી, કમળ પાકે પાણીમાં દેખાય છે. કે છે કે પાણીમાં સ્પર્શારૂપ દેખાય છે પણ જળથી સ્પર્શારૂપ જાણવાથી નું કરતા જળથી સ્પર્શનું છે. જળનો સંબંધ પાણીને એક સમયનો છે, એ ભૂતાર્થ છે. ભૂતાર્થ નામ એક સમયમાં છે, બિલકુલ નથી એમ નહીં, પણ એક સમયની મુદત છે એની. હા હા, સત્યાર છે તો પણ એક સમયમાં એ રાગ ને દ્વેષ ને સંસાર ત્રિકાળી ભગવાન આત્મામાં એની દશામાં એક સમયમાં આ બધું દેખાય છતાં, તો પણ એ હોવા છતાં પણ પર્યાયમાં એ ભાવ હોવા છતાં પણ છે. જળથી જરાય નહીં સ્પર્શવાયું કેવા કમળીના પત્રનો સ્વભાવ જોવો જોઈએ. કમળનો સ્વભાવ જોઈએ તો પાણીને અડતું નથી. પાણીથી ઊંચું કરો કમળને તો પાણી બિલકુલ એને અડેલું નથી. કમળના પત્રની હુંવાળ એવી છે રૂમાટીની કે રૂમાટીમાં પાણી અડતું નથી. એ કમળનું પત્ર જ્યાં ઊંચું કરો તો પાણી જરી અડ્યું નથી એને. ડૂબેલું દેખાય છે એ પ્રકપેક્ષા એક સમયની બરાબર વાત છે, પણ એને બહાર કાઢતા જુઓ તો પાણીને એને કમળની સુવાળપના રૂવાટાને તે પાણી અડ્યું નથી. આ દ્રષ્ટાંત છે. આ તો જો કમળ, કમળ એની રૂવાટી સુવાળી હોય છે, પાણીમાં પીડ્યું છતાંય રૂવાટીને પાણી અડે નહીં. ઊંચું કરો ચતુક ઊંચો આવે નીકળાય, પાણી પાણીમાં આવી જાય, કમર જુદું એકલું છૂટું પડી જાય. તો પણ જળથી જરાય નહીં સ્પર્શવા યોગ એવા કમલીના પત્રના સ્વભાવની સમીપ જઈને, કમળના પત્રનો સ્વભાવ જોઈને અનુભવ કરતા સમીપ જતા શું કીધું કે પાણીના નજરમાં જોતા ભલે પાણીનો સ્પર્શે, પણ કમળની સમીપ જોતા, પાણીને ન જોતા કમળના સમીપને જોતા, કમળની સુમાળપને પાણીનું નહીં અડવું એમાં એમ જોતા, જળથી જરાય નહીં સ્પર્શાયું એવા કમલીના પત્રના સ્વભાવની સમીપ જઈને એ શું કહ્યું કે એ કમળની અંદર પાણી દેખાય છે એ ભગવાન પૂરતું ભલે છે, પણ તમે ત્યાં નજર તમારી પાણીમાં છે, પણ પત્ર તો સમીપ નજર કરો, કમળનો પત્રનો સમીપ જઈને, એટલે જળના લક્ષ્મણને છોડી દઈને, કમળનો સ્વભાવ છે તેના સમીપ જઈને, તેનો સ્વભાવને સમીપ જઈને, પાણીને અડેલું છે એ સમીપણું નથી, એ તો એક સમયનો સ્વભાવ અંદર પડ્યો છે, પણ કમળીનો સ્વભાવ છે એના સમીપ જઈને નજર કરો, તો જળથી સ્પર્શાપણું જૂઠું છે, છે અણુ જળથી સ્પર્શાપણું જૂઠું છે, એ જળ અડવે નથી. જો કે અહીં તો જળને સ્પર્શ કર્યો એ તો નિમિત્તે કથન છે, બાકી નિશ્ચયથી તો એક દ્રવ બીજા દ્રવને અડતું નથી. શું કહ્યું એ ત્રીજી ગાથામાં, ત્રીજી ગાથા સમય સાહેબની, એક દ્રવ બીજા દ્રવને ચૂંબતું નથી, કભી અડતું નથી, કેમ કે એક દ્રવ બીજા દ્રવની વચ્ચે અત્યંત અભાવ છે, એકનો સ્વભાવ પોતાનો પરનો એમાં અભાવ છે, અભાવને લઈને એક બીજાને અડતું નથી, એ દરેક દ્રવ્યનો એવો સ્વતઃ સ્વભાવ છે. પણ અહીંયા એક વ્યવહારથી વાત કરી કે પાણીમાં ડૂબેલું છે એટલું જોતા સ્પર્શ છે, સ્પર્શ એટલે છે ડૂબેલું એમ એટલું, કઈ ખરેખર તો એ કમળ પાણીને અડતું નથી પંડિતજી, પણ પાણીનો સંયોગ દેખીને તને લાગે એમના કે આ પાણીમાં ડૂબેલું છે, તો એ અપેક્ષાએ ભલે વ્યવહાર હો, પણ કમળને જોતા, કમળીના સ્વભાવને જોતા, કમળના સમીપમાં જઈને પાણીના સમીપની દ્રષ્ટિ છોડી દઈને, છે એ અભૂતાર્થ છે, જૂઠું છે પાણીનો સ્પર્શ, કમળીનો સ્વભાવ જોતા પાણીનો અડવું તે જૂઠું છે, એ દ્રષ્ટાંત થયો. સમજાવું કઈ દ્રષ્ટાંત હજી દ્રષ્ટાંત જીણો છે, એનું સ્પર્શાવાયું કયું થયું વ્યવહાર. એક બાજુ એમ કે છે કે એક દર બીજા દરને સ્પર્શે નહીં, અહીં કહ્યું કે જળને કમળ સ્પર્શનું છે એટલો અર્થ કે એમાં ડૂબેલું દેખાય છે, અંદર પીળું એ અપેક્ષા એ સ્પર્શવાયુ છે એમ કહેવામાં આવ્યું છે, બાકી તો કમળને પાણી નડ્યું છે નહીં. એ કમળને જોતા કમળનો સ્વભાવનો સમીપે નજર કરતા, દૂર નજર ન કરતા, પાણી તરફની નજર ન કરતા, કમળના સ્વભાવના સમીપની નજર કરતા, તે કમળનો સ્વભાવ પાણીને અડ્યો નથી, એ પાણીને સ્પર્શો નથી, પાણીનું સ્પર્શ તે અભૂતાર્થ જૂઠું છે. એવી રીતે આ દ્રષ્ટાંત થયો, હવે આત્માનો ઉતરે છે. અનાદિ કાળથી બંધાયેલા આત્માનો, અનાદિ કાળથી કર્મના સંયોગમાં રહેલો, કર્મને અડ્યો નથી આત્મા, કર્મને અડ્યો નથી, કર્મ એને અડ્યું નથી, પણ એના સંયોગમાં રહેલો છે, અનાથી કરકાલથી બંધાયેલા આત્માનો ઉદગલ કર્મથી બંધાવા સ્પર્શવારૂપ સ્વસ્થાથી અનુભવ કરતા એ કર્મના નિમિત્ત રૂપના લક્ષથી જોતા રાજદેશનો અનુભવ કરતા જે કર્મનો સંબંધ છે એમ વ્યવહારથી ભૂતાર છે, વ્યવહાર તરીકે છે. પણ એ આત્માનો સ્વભાવ જોતા એમ કહેજો અવસ્થાથી અનુભવ કરતા એ ઉદગળ કર્મથી બંધાસ્વર અવસ્થાથી અનુભવ ભૂતાર છે. તો પણ પાણીને અડેલું નથી કમળ એ રીતે જોતા એમ કર્મને અને રાગને અડ્યો નથી એવું આત્માના સ્વભાવને જોતા સમ્યક દ્રષ્ટિ જીવ, સમ્યક જ્ઞાની જીવ, ધર્મની પહેલી શ્રેણી વાળો જીવ, ધર્મની પહેલી સીધી પગથિયા વાળો જીવ રાગ ઉપર લક્ષને છોડી દઈને આત્માના સ્વભાવનો સમીપમાં જઈને છે, આત્માના સ્વભાવની સમીપ જઈને શબ્દ છે. રાગનું સમીપણું માન્યું હતું, રાગને દ્વેષને પુણ્ય દયાદાન વર્તના પરિણામી સ્પર્શ છે એમ વ્યવહારથી માન્યું હતું, પણ તેનું સમીપણું છોડી દઈને આત્માના સ્વભાવની સમીપ જઈને એટલે શું કે છે કે રાગ અને દ્વેષ તરફની જે તારી દ્રષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છે, એને છોડીને સમીપ આત્માના સ્વભાવમાં સમીપ જઈને જે દૂર જઈને તું રાગને જોતો, આત્માના સ્વભાવથી દૂર જઈને રાગને જોતો એ હવે દૂર એને છોડીને આત્માના સમીપમાં આવી જા. સૂક્ષ્મ વાત છે, અપૂર્વ વાત છે બાપુ, એને કોઈ કરી નથી. આંભળી છે પણ રૂચી નથી, આંભળી છે અંતવાર, સમોસણમાં અનંતવાર સાંભળ્યું છે, પણ એનું ભાવ જે છે તેને રૂચ્યો નથી. અંદર શું ચીજ છે, કેમ કે એનો અનુભવ નથી. અનુભવ તો અનાદિનો રાગ અને દ્વેષનો છે, બંને પાપનો અનુભવ છે. પણ કે છે કે આત્મા એનું લક્ષ છોડી દઈને આત્માના સ્વભાવની સમીપ જઈને જે રાગના લક્ષમાં હતો ત્યારે આત્માના સ્વભાવથી દૂર હતો, રાગનો અનુભવ કરતા આત્માના સમીપથી દૂર હતો. એ રાગનો લક્ષ છોડી દઈને આત્માના સ્વભાવમાં સમીપ જઈને છે ને એમાં આવા આત્માના સ્વભાવ સમીપ જઈને ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે, શુદ્ધ આનંદ ઘન જ્ઞાનનું મનુરનું પૂર છે, આનંદ છે અતિન્દ્રિય આનંદથી ભરેલો, ઠસો ઠસ ભરેલો અતિન્દ્રિય આનંદથી ભગવાન છે. એને સમીપમાં જઈને રાગની આકુળતાનું લક્ષ છોડી દઈને અણાકુળ એવો જે આનંદ કંદ પ્રભુ તેના સમીપ જઈને અનુભવ કરતા બદપુષ્પનું જૂઠું છે. એ આત્માના સ્વભાવને જોતા રાગનો સંબંધ તે બધો જૂઠો છે. આવી વાત છે, રાગનો સંબંધ જોતા રાગનો સંબંધ છે, પણ સ્વભાવનો સંબંધ જોતા સ્વભાવની સમીપ દ્રષ્ટિ કરતા વાતું વાત નથી. આ કા તો ભાવની ઝીણી વાત છે. આત્માની અંદર શુદ્ધ ચૈતન મૂર્તિ ભગવાન છે, એને અંદર પુણ્યને પાપના વિકલ્પોના લક્ષમાંથી છૂટીને એનો સ્વભાવ છે તેના સમીપમાં એટલે દ્રષ્ટિ ત્યાં કરતા એ રાગ આદિ બધો જૂઠો છે. રાગ આદિ સ્વરૂપમાં છે પુણ્યને પાપના બે પરિણામ જાતિ આત્માની જાતમાં છે નહીં. આવી વાતો છે. જગુદની ગાથા સમ્યક દર્શનની છે. સમ્યક દર્શનની ગાથા છે. પહેલો ધર્મ શરૂઆતનો ધર્મ ભલેજી ચક્રવર્તીનો રાજ હોય, ગ્રસ્તાશ્રમમાં પડ્યો હોય, છતાં એને સમ્યક દર્શન થઈ શકે છે. પણ આ રીતે રાગના પુણ્યના પરિણામ હોવા છતાં તેની છતી પર્યાય દ્રષ્ટિ છે તેવું હોવા છતાં તેનું લક્ષ છોડી દઈને ત્રિકાળી જ્ઞાય સ્વભાવના સમીપમાં જઈને રાગથી દૂર થઈને સ્વભાવના સમીપ જઈને અનુભવ કરતા એ રાગને પણ પાપ તે જૂઠા છે. એ આત્મામાં છે નહીં. હા હા જેની વાત છે ભાઈ, સમ્યક દર્શન એ કોઈ અલૌકિક ચીજ છે. સમ્યક દર્શન થયું એ તો કાળમાં મોક્ષ થાય જ, બીજ ઉગે એને પૂનમ થાય જ. એમ સમ્યક દર્શન થાય અલ્પકાળમાં સિદ્ધ પદ થયા વિના રહે જ નહીં. એના વિના ગમે એટલું કરે એકડા વિનાના મીંઢા પુણ્ય પાપના પરિણામે લાખ ને કરોડને અનંત વાર કર્યા એના ફળ તરીકે ચાર ગતિ અરખડવા મૂક્યા બધું. હા હા ભલે પછી બહારની સામગ્રી અબજો રૂપિયાની દેખાય, અબજોના મકાન મહેલ દેખાય, એ બધી ધૂળ ધાણી છે. આ એના તરફનો રાગ છે એ પણ ધૂળ ધાણી છે એમ કે છે. એ રાગ એ ચીજ તો થઈ એ તો બહાર રહી, એની તો એવા છે જ નહીં. અંતરમાં રાગ ને દ્વેષ થાય તેનો પર્યાય તરીકે જોઈએ તો છે, અવસ્થા તરીકે જોવે ને લક્ષ દ્રવ્યનું ન કરે તો છે. એ છે અનાદિ સંસાર છે. અનાદિ સંસાર છે રખડવાનો, સંસાર નથી એમ નહીં. બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એમ જે કે છે એમ નહીં. આ આત્મા સત્ય છે ને રાગ આદિ નથી તે એમ નહીં છે. છતાં એક સમયની મુદત વાળો છે એની દ્રષ્ટિ છોડીને આત્માના સ્વભાવના સમીપ જઈને અનુભવ કરતા બદપશપણું જૂઠું છે. રાગ આદિનો સંબંધ અને ભેદ એ ગુણગુણીનો ભેદ પણ જૂઠો છે. ગાથા ચૌદની ગાથા એ સમ્યક દર્શનની ગાથા છે. અપૂર્વ વાત છે, સૂક્ષ્મ છે પણ અપૂર્વ છે. એને સાંભળવું મળવું એ પણ ભાગ્યશાળીને મળે છે. અને એની અંદરથી હા પડવી એ તો અલૌકિક પુરુષાર્થ છે. અને હા પડીને પછી હાલત થવી રાગ વિજ્ઞાન મારો સ્વભાવ છે અંદર, એની પહેલી હા પડીને પછી અંદર જાય ત્યારે હાલત થઈ જાય. હાની હાલત થઈ જાય, અનુભવ થઈ જાય. સમજાય છે કઈ? સમજાય છે કઈ? તો વિહણ અનુભાગ છે, સૂક્ષ્મ વાત છે બાપુ. એકદમ પકડાયું નથી, અનંતકાળથી એને સાંભળ્યું નથી, પ્રેમથી સાંભળ્યું નથી. જેવો રસ્તો જગતનો પ્રેમ, હા હા એને સ્ત્રીનો દીકરાનો પૈસાનો મકાનનો પ્રેમ, બે પાંચ કરોડનું મકાન હોય ને એમાં બે પાંચ અબજની મૂડી હોય ને એમાં છોકરા પાક્યા રૂપાળામાં જુઓ તમારી એની ગાંડ પે. હા પરમાત્મા પ્રકાશમાં કહે છે ધર્મી જીવ સૂક્ષ્મ વાત કરે ઈ પાગલ ને પાગલ જેવું લાગે એવો પાસ છે. પાગલ જેવું ને પાગલ જેવું લાગે, આ શું કહે છે ત્યાં? સમજાય છે કઈ? ઘરમાં તો પ્રકાશમાં છે. જયારે સૂક્ષ્મવાદ કરે અને સત કરે ત્યારે સાંભળનારને પાગલાય છે, એને પાગલ પણ લાગી. મારે આપનું પાગલ જેવી વાતો કરે છે. સમજાય છે? એક પદ્મનંદી 25 ગ્રંથ છે, શાસ્ત્રો છે, એના અધિકાર 26 છે પણ નામ 25 પડે છે. પદ્મનંદી 25 છે, હૈશિયા. એમાં બ્રહ્મચર્યનો એક લેખ આપ્યો. સંતોએ પંચપરમેશ્વરની બ્રહ્મચર્યનો લેખ આપ્યો. બ્રહ્મ નામ આત્મા એમાં સર્વંગના બ્રહ્મચર્ય. શરીરથી બ્રહ્મચર્ય પાડ્યો એ બ્રહ્મચર્ય નહીં, સ્ત્રીનો સંગારી કર્યો નહીં નટીથી બ્રહ્મચારી એ બ્રહ્મચારી નહીં. બહુ સૂક્ષ્મ વાત કરી છે કે શરીરથી તે સંગ ન કર્યો, એ તો શરીરનો સ્વભાવ હતો, તે સંગ ન થયો. તે માન્યું કે મેં વિશેષ એવો નથી, પણ તે શરીરનો સ્વભાવ અડવાનું નહોતો, માટે અડ્યો નથી. પછી કે બ્રહ્મ કોને કે હું બ્રહ્મચર્ય, કે બ્રહ્મ નામ આત્મા પૂર્ણાનંદ નો નાથ એમાં સર્વ નામ રમવું એને બ્રહ્મચર્ય કહીએ. એ બ્રહ્મચર્યની વ્યાખ્યા ઘણી કરી, ઘણી ગાથાઓ છે. મારે તો બીજું કેવું છે કે એ બ્રહ્મચર્યની વ્યાખ્યા કરી ને પછી એમ મુનિરાજ ભૂલ્યા, પદ્મનંદી આચાર્ય. એ યુવાનો, મારી વાત તમને ન રૂચતી હોય, મારી વાત બ્રહ્મચર્યની જે હું કહું છું, બ્રહ્મનામ આત્મા એમાં રમવું તે બ્રહ્મચર્ય. એકલો વિષય શીવવો હોય તો પાપ, પણ વિષય ન શીવતા શરીરથી બ્રહ્મચર્ય પાળે એ પણ પણ એ ધર્મ નહીં. વિધવા છે ત્યારે કે બ્રહ્મચર્ય કોને કહેવું, કે આત્મા આનંદ સ્વરૂપ બ્રહ્મ છે, તેમાં ચર્મ રમવું એનું બ્રહ્મચર્ય. એ સૂક્ષ્મ વાત કરી પછી એમ કહ્યું મુનિરાજે, દિગંબર મુનિ હતા, એને એમ કહ્યું કે જુવાનો, તમને જે આ વિષયનો રસ હોય અને હું આવી વાતો કરું એ તમને કદાચ ન ગમે, પ્રભુ માફ કરજે, એમ કીધું છે. જેઠાલભાઈ મુનિરાજ એમ કહે છે કે ભાઈ માફ કરજે, મારી પાસે શું તું લેવા માંગે છે? મારી પાસે છે એ પૈ આપણ લઈ છે, તું બીજું તું મારી પાસે છે નહીં અહીં, એટલે જે હું બ્રહ્મચર્યની વાત કરતા તમને જુવાન અવસ્થા અને પૈસા કઈ 5-25 કરોડ હોય ને સ્ત્રી અનુકૂળ હોય ને એના રસ ચડી ગયા હોય એને મારા બ્રહ્મચર્યની વાત તમને ન ગૂઠે. મુનિરાજ એમ કે છે, પદ્મનંદી આચાર્ય એમ કે છે, પ્રભુ માફ કરજે, મારી પાસે બીજી શું આશા રાખીશ. એમ આ આચાર કે છે કે હું સૂક્ષ્મ વાત કરું છું, આત્માના સ્પર્શવાની રાગ આદિ અભૂતા જૂઠા છે અને આત્માના સમીપ જતા આત્માનો અનુભવતી સચ છે, એવા સૂક્ષ્મ તને પડે અને ન પકડાય તો મારી પાસે આશા શું રાખીશ, માફ કરજે. પણ મેં આ સૂક્ષ્મ કહું છું એમ સાંભળું સાંભળું. કરુણભાઈ મુનિરાજ એમ કે છે, સાચા સંત કે છે, જંગલમાં રહેનારા એમ કે અમે સૂક્ષ્મ વાત કરીએ પ્રભુ, તને ન લૂંટે તો માફ કરજે, મારી પાસેથી શું બીજી આશા રાખી, અમારી પાસે બીજું શું છે? હા હા, અમારી પાસે તો આત્માની વાત છે પ્રભુ, એ વાતને સાંભળતા તને ન રૂચે તો અમારી પર માફ કરજે પ્રભુ. હા
હા
હા હા હા, પ્રભુ તને સૂક્ષ્મ લાગે, પ્રભુ તારા અનુભવમાં આવા ઘટ ન આવે. આ મેં વાત કરીએ એ વાતમાં તારો ગમ પડે ની ઝટ, જેથી તને અણગમો લાગે, માફ કરજે પ્રભુ. માર્ગ તો આ છે એ કહીએ છીએ, બાકી બીજું શું કહીએ પ્રભુ ના. પદ્મનંદી આચાર્ય માફી માંગી છે, અહીં પુસ્તક નથી છે, અહીંયા છે પદ્મનંદી 25 થી પુસ્તક છે, એમાં છેલ્લો 26મો અધિકાર છે. અહીં તો લાખો પુસ્તકો જોયા છે ને, અહીં તો ધંધો આખી જિંદગી 5 વર્ષ વેપાર સિવાય બધું છોકરું કર્યું નથી, ઈ સ્ત્રીનો સંઘ કર્યો નથી, લગ્નનો પ્રસંગ આવતો તો ના પડે, હું તો બારે જ બનશે રહેવું છું. એટલે તો ધંધો જ આ કરવા પડી, 5 વર્ષે વેપારમાં જરી તે પણ એમાં હું તો સાસર જ વાંચતો ત્યાં 19-20 વર્ષની ઉંમરથી. પણ વાત વાતો બીજી નીકળી બાપુ, એ સમય સાર જ્યાં હાથમાં આવ્યો. હા હા હા, સાચી વાત છે, આવ્યું અંદર માં આખો ફેરફાર ફેરફાર. ભાઈ હું આમાં નહીં રહી શકું, આ સ્થિતિ કઈક બીજી છે. આય મહારાજ પ્રભુ કે છે, આ તો કુમકુંભાચાર્યની ગાથા છે, અમૃતચંદ્ર આચાર્ય 1000 વર્ષ પહેલા થયા તેના ટીકા છે. એ અમૃતચંદ્ર આચાર્ય સૂક્ષ્મ વાત કરે છે કે બંધાયેલી ભાવ રાગ આદિ છે એ દેખાય છે એટલું અસત છે, પણ પ્રભુ એ કમળનો જેમ સ્વભાવ જોતા પાણીને અડતું નથી, એમ ભગવાનનો સ્વભાવ જોતા તે કર્મને અને રાગને અડતો નથી. આવી વાત પ્રભુ તને સૂક્ષ્મ લાગે, પ્રભુ માફ કરજે, બીજું શું થાય, અમારી પાસે બીજું શું લેવા માંગી છે, તને તને ઠીક પડે એવું માગવા માગવા માંગે એવું તમારી પાસે છે નહીં. અહીંયા એ કે છે, હા હા હા, ઉદગળથી જરાય નહીં સ્પર્શવા યોગ્ય, રાગને નહીં અડવા યોગ્ય, એવો ભગવાન આત્માનો સ્વભાવ નથી. ચૈતન મૂર્તિ પરમાત્મા ચૈતનના પ્રકાશના નૂરનું પૂર ભર્યું છે, આપણું તારી નજરને આવશે. સંદાનમાં એક કહેવાય છે, મારી નજરને આવશે રે, મેં નિરખ્યા નયણે હરી, મારા નયણને આવશે રે, નિરખ્યા નયણે હરી. હરી આત્માઓ પંચાયતમાં હરી આત્માને કીધો છે, કેમ? રાગદ્વેષને અજ્ઞાનને હરે તે હરી, રાગદ્વેષને અજ્ઞાનને બાળેને નાખે તે હરી, એવો જ આ ભગવાન હરી. અને શ્રીમદે પણ એક પત્રમાં કહ્યું છે કે આ જગતમાં એક અધિષ્ઠાન હરી છે, એ હરી હું હૃદયમાં દીકું છું, એટલે આ આત્મા હરી છે. શ્રીમદ રાજચંદ્ર એ અહીં કે છે, તારો નાથ હરી જે હરી છે એના સ્વભાવનો સમીપ જતા બાપા એ વ્યવહારના રાગના સમીપમાં તો પીડ્યો છો અનાદિથી, પ્રભુ એ કોઈ નવીન વાત નથી, એ અપૂર્વ વાત નથી, પૂર્વે અનંત વાર થઈ ગઈ છે, એની એ તારી જાત છે. હવે એકવાર આત્મ સ્વભાવમાં સમીપ જા, રાગની હયાતી છે તેની હયાતી નથી, મારી હયાતી છે. સમજાય છે કાંઈ? મારો અંશ આત્મ સ્વભાવના સમીપ અનુભવ કરતા એ બદપષ્ટથી જૂઠું છે. આ એક દ્રષ્ટાંત આપવા, કમળનો પાણીને અડ્યું છતાં અડીનું નથી, અડીનું છે એ વ્યવહાર છે, નથી અડીનું તે નિશ્ચય છે. એમ આત્મા રાગમાં છે પર્યાયમાં એ વ્યવહાર છે, પરમાર્થ રાગમાં અડીનું આત્મા નથી, રાગને સ્પર્શોય નથી, રાગને અડ્યો નથી આત્મા. એ તો કાલ નિરાવરણ અખંડ આનંદ પરમાત્મા સ્વરૂપ છે. એના સમીપમાં જોતા એ રાગ આદિ જૂઠો તને લાગશે. આવી વાતો છે, આવો ઉપદેશ છે. આ અમારા ફુંદીગઢમાં તો 45 વર્ષથી હાલે છે. અહીં તો પેલા પેલા આવ્યા હતા બધા, તમારે લક્ષ્મીચંદભાઈ જેઠાભાઈ બધાને માગણી હતી ને બાપા તો મારી. અરે ક્યાં કાને પડે વાતો, એવા અંતરના ઘરની વાતો કાને પડે, એ અમૃતની ધારા છે. એમ શાસ્ત્રમાં લેખ છે, ભગવાનની દ્વિધની અમૃતની ધારા છે. કાનમાં જાણે અમૃત વરસતા હોય એવી વિતરાગની વાણી છે. કલમ આવે છે ને પેલી ગાથાઓમાં સમયસારમાં, વિતરાગની દીવધની જે છૂટે છે અને ઇન્દ્રો સાંભળે છે, વાઘને નાગને સિંહ જેની જંગલમાંથી જેની સભામાં સેંકડો સિંહ સેંકડો નાગને સેંકડો વાઘ અને ઇન્દ્રો ચોસઠ આવીને સાંભળે છે, ઓ ઇન્દ્રો એ વાણી અમૃત ધારા વરસે છે એમ શાસ્ત્રમાં કહે છે. પણ અંદરમાં જા ત્યારે અમૃત ધારા વરસે એ સાચી વાત છે. બહુ વાત કરી છે. એક દાખલો થયો, એક અબધ નો કીધો, અબધ સ્પષ્ટ નો થયો. પાંચ બોલ છે ને, અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશ્વાસ ની પાંચ બોલ છે, એમાં એક બોલ ની વ્યાખ્યા થઈ. હવે બીજા બોલ ની, જેમ માટીનો કમળ ઘરો ઝારી રામપાત્ર આદિ પર્યાયથી જોતા અનુભવ કરતા અનુપણ ભૂતાર છે. માટીના કમંડળ થાય, ઘરો થાય, ઝારી થાય, રામપાત્ર આ શંકુર, શંકુર અને રામપાત્ર કહે છે. શંકુર માટીના શકોર એને રામપાત્ર કહે છે. એક ઋષિ હતી કે રામનું નામ જ ગોઠતું નથી, પછી એને એક સંકુલ બતાવીને આમ એમ કે કોઈ રીતે આને રામપાત્ર ભૂલે છે? આ શું છે બા? એ સંકુલ છે પણ રામપાત્ર ભૂલે રામ આવી જાય, એ શબ્દ એને ગોઠે નહીં. પંડિતજી બનેલું છો, રામ રામ આત્મા અંદર રમે છો, રામ આત્મા. અને રામચંદ્રજી તો મોક્ષ પધાર્યા છે, રામચંદ્રજી તો મોક્ષ પધાર્યા છે, પરમાત્મા થઈ ગયા, સિદ્ધ થઈ ગયા છે. એ રામનું નામ પણ બાઈને ગોઠતું નહોતું, એટલે કોઈ રીતે મળતા રામ મામે આવે એટલે આમ સકોક બતાવ્યું. બા મા શું છે? આ રામપાત્ર કે સકોરું છે, રામપાત્ર બોલવામાં પણ એને વાંચો વાંધો આવતો હતો. એ વાત છે, એમ આ કે છે, માટીમાંથી કમલ ગણો ઝારી આદિ પર્યાયથી જોવો તો તે અન્નપૂર્ણ છે, પર્યાય છે. પણ સર્વત્ર સ્ખલિત સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા, માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એ જારી ને વાળો એના નામ ઘડો ને એ પર્યાય જૂઠું માટી છે. માટી 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 પર્યાય ભેદ જવા નથી. હા પર્યાય ભેદ થી જુઓ તો એ પર્યાય છે, પણ માટી ભેદ થી જુઓ, માટીના સ્વભાવથી જુઓ તો એ પર્યાય ભેદ છે નહીં. હા આવી વાતો છે છે. એ રામપાત્રાદિ પર્યાયથી જોતા તે છે, તો પણ સર્વત્ર એક માટી જોતા, માટીનું એક રૂપ જોતા, એ બધા પર્યાયોના ભેદો માટીમાં નથી, એ જૂઠા છે. માટી તો માટી જ છે અંદર. હા હા માટીના સ્વભાવની સમીપ જોતા અન્નપૂર્ણ જૂઠું છે. એવી રીતે આ તો દ્રષ્ટાંત થયો, સિદ્ધાંત દ્રષ્ટાંત સિદ્ધાંત હાટું છે. દ્રષ્ટાંત દ્રષ્ટાંત હાતું નથી, દ્રષ્ટાંત દ્રષ્ટાંત હાતું નથી, દ્રષ્ટાંત સિદ્ધાંત માટે છે. સત સમજવા માટે સહેલું પડે માટે દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત સાંભળીને ત્યાં રોકાઈ જવું એમ નથી. આત્માનો માર્ગ આદિ પર્યાય અનુભવ કરતા શું કે છે, જેમ માટીમાંથી જેમ ચારી ને ઘટો ઘડો દેખતા એ બરાબર છે, એમ આત્માને ચાર ગતિ દેખો છે. નાર્કની ગતિ છે, એકંદરી છે, વિલોત્રી છે, કીડા છે, કાગડા છે, અવતાર ધારણ કર્યા છે. એ અવતાર છે છે નારક આદિ પર્યાય અનુભવ કરતા નારકી છે, મનુષ્ય છે, દેવ છે, ઢોર છે, એમ પર્યાય ભેદથી જોતા એ વસ્તુ છે. અન્નપૂર્ણ અનુભવ કરતા એવી રીતે આત્માનો માર્ગ આદિ અનુભવ કરતા હું માર્ગી છું, મનુષ્ય છું, દેવ છું, જેઠિયો છું, મૂરખ છું, પંડિત છું, એ બધી પર્યાયોમાં કહેવામાં આવે છે. વસ્તુ સ્વરૂપમાં એ છે નહીં. સમજાય છે? કઈ છે આત્માનો માર્ગ આદિ પર્યાયનો કરતા એ છે, ચાર ગતિના ભાવ છે. હા માંસ ખાય, દારૂ પીવે, સાપ પીવે, પરિસ્ત્રીના લુંપટીઓ છે, અનિતિના આચરણ કરે, એ મરીને નરકમાં જાય, નરગતિ છે. ત્યાં નરકમાં જાય છે, નરગતિ ગતિ તરીકે છે. આત્મા તરીકે જોઈએ તો એ ગતિ એમાં નથી, તો પછી આવશે. સમજાય છે? કાંઈ નારક આદિ કહ્યું ને એમ ત્રિયંશ, સિંહ, પશુ, વાઘ, એકંદરી, નોત્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌરેન્દ્રી એ બધા જીવો છે. એ મરીને કસાય ભાવ કરે છે, મરીને ત્રિયંશમાં જાય છે. માંસ ને દારૂ ખાનારા પીનારા તો મરીને નરકમાં જાય, પણ માંસ ને દારૂ નહીં ખાનારા, ધર્મ નહીં પામેલા, આડોડાઈ કરી કસાયની માયા ને લોભ ને રાગમાં લીલ થઈ ગયા, નીલ થઈ ગયા એવા જીવ મરીને ત્રિયંજમાં જાય છે. ત્રિયંજ પણ છે, ત્રિયંજ ગતિ છે, વ્યવહાર તરીકે છે, નથી એમ નહીં. જેવા એ પાપ પુણ્ય કરે, પાપ કરે તેવા એના ફળ છે. નારકાદી ચાર ગતિ લીધી છે. દયા દાન વ્રત ભક્તિના શુભ પરિણામ કરે તો એનું ફળ સ્વર્ગ ને મનુષ્ય ઠાઈ છે, પુણ્યનું ફળ એ છે. પણ આત્માના ધર્મની સમીપ જોતા જોતા એ વસ્તુ જૂઠી છે. હા લક્ષ્મીચંદ ભાઈ વાત તો આવી છે. નારક આદિ લીધું ને ચારે ગતિ, દેવ છે, ભુવનપતિ, ગંતર, દેવ, જ્યોતિષ, દેવ છે. હા અઢી દીપની અંદર મનુષ્ય છે, બાકી અસંખ્ય દીપ સમુદ્ર પડ્યા છે, એમાં અસંખ્ય સિંહ ને વાઘ પડ્યા છે, અને અસંખ્ય સમુદ્ર છે, હજાર હજાર રોજના મોટા મગરમચ્છ ને મચ્છ પડ્યા છે. ત્યાં પણ ભગવાન કહે છે એ જીવું પણ ત્યાંથી અંદરમાંથી સંકિતને પામી ગયા છે. હા હા, અસંખ્ય જીવું સંકિતી છે બહાર, અઢી દીપ બાર સિંહ ને વાઘ ને નાગ ને વાઘ અને મગરમચ્છ ને મછલા અસંખ્ય પડ્યા છે. સંકિતી કેટલાક છે, અસંખ્ય ગુણા મિથ્યા દ્રષ્ટિ છે, અસંખ્યમાં ભાગના આત્મજ્ઞાની પણ ત્યાં ત્રિલંતમાં પડ્યા છે. હા હા હા, એ ગતિ છે, અનુભવી છે, અજ્ઞાની છે, એ ત્રિલંત ગતિ છે, એમ મનુષ્ય ગતિ છે એ તો દેખાય છે, એમ દેવગતિ છે એ વ્યવહારથી દેવગતિ આદિ ચાર ગતિ છે. પર્યાયોના બીજા બીજા પણ અનુપણ ભૂતા છે, સત્યા છે, પણ આત્માને જોતા એ વિશેષ વાત આવશે.
તમારા વચન ગુરુદેવ.